संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 9 जानुआरी 2011 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 569 मुंबई फागणवत 3 1951 श्री सत्पुरुषों ने नमस्कार सर्व क्लेश थी अने दुख थी सर्व दुख थी मुक्त थवानो उपाय एक आत्मज्ञान छे विचार विना आत्मज्ञान थाय नहीं अने असत्संग तथा असत प्रसंग थी जीवनु विचार बळ प्रवर्ततु नथी एमा किंचित मात्र संशय नथी आरंभ परिग्रहनु अल्पत्व करवाथी असत પ્રસંગનું બળ ઘટે છે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે એ વાત કેવળ સત્ય છે કૃપાળુ દેવના પરમ સખા અને પરમ મુમુક્ષુ પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે માત્ર 3-4 લીટીના પત્રની અંદર જ સંપૂર્ણ મોક્ષ માર્ગ કોઈ વિધિ આરાધના પદ્ધતિ ક્રિયા કાંડ કશું જ નહીં માત્ર એક વિચારની ધારા કર વિચાર તો પામ આત્મ સ્વરૂપને પામવા માટેનું એક મહાસાધન એક અદ્ભુત યોગ પરમ કૃપાળુ દેવે આ કાળની અંદર જગતના જીવોને એવો આપ્યો છે સાહેબ જ્ઞાન યોગમાં અમારી મતિ ચાલતી નથી ભક્તિ યોગમાં અમારી સ્થિરતા નથી સાહેબ કર્મયોગમાં અમે કરી શકીએ એવું હવે અમારું કંઈ સામર્થ્ય રહ્યું નથી સાહેબ જપ યોગ અમારાથી ન થાય તપ યોગ અમારાથી ન થાય ધ્યાન યોગ અમારાથી ન થાય અનેક પ્રકારના યોગ, હઠ યોગની તો વાત જ છોડી દો, આવા અનેક પ્રકારના યોગ જીવને મોક્ષ સાથે જોડનાર જે છે. અધ્યાત્મ જગતની અંદર આવા અસંખ્ય યોગો છે. યોગ અસંખ્ય જે કહ્યા યશો વિજયજી મહારાજ કહે છે, અસંખ્ય યોગ છે. એની અંદર કડી કાળના આ કોઈ લોકોત્તર પુરુષ એવો આવ્યો કે જે કોઈ પણ કરી શકે કે ભાઈ તારી પાસે સંજ્ઞા, તું સંજ્ઞની પંચેન્દ્રિય છો ને એટલે વિચાર તો કરી શકે છે ને, સમગ્ર તેરિયન સૃષ્ટિ વિચાર કરી શકતી નથી, દેવો વિચાર કરે તો પણ એ વિચારમાં આગળ વધી શકે એમ નથી, નારકીની તો વાત થાય એમ જ નથી. તો પંચેન્દ્રિય છ પર્યાપ્તિ યુક્ત મનુષ્ય એવો સંજ્ઞની છે એ વિચાર કરી શકે. એ અશક્ત હોય તોય કરી શકે, અબુધ હોય તોય કરી શકે, અસ્વસ્થ હોય તોય કરી શકે, ખાટલામાં પડ્યો હોય તોય વિચાર કરી શકે. એવો યોગ આપ્યો મોક્ષને માટે કે જે કોઈ પણ વિના અપવાદે કરી શકે, કોઈ અપવાદ નહીં એમાં. અને એ જીવને જે કંઈ સંસારની અંદર, આ સંસાર એક ક્લેશનું સ્વરૂપ છે, સંસાર એકાંતે દુઃખરૂપ છે, અનંત દુઃખમય અનંત શોક સ્વરૂપ એવો આ સંસાર, હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી તું વિરામ પામ. સંસારમાં એક એક શ્વાસે શ્વાસે જીવમાં ક્લેશનું સર્જન થાય છે, અશાંતિ, અજંપો, અસમાધિ, અસુખ, આ પ્રક્રિયા સતત અનુભવની છે. અસહ્ય છે સંસારના આ બધા ક્લેશ, અને એવા ક્લેશની, એવા દુઃખનું, ક્લેશ છે એ અભ્યંતર દુઃખ છે અને દુઃખ એને બાહ્ય વક્તવ્ય જે દેખી શકાય, અનુભવી શકાય, જે પ્રગટ છે એ દુઃખના સ્વરૂપ છે. અને જે આંતરિક છે કે ક્યાંય દુઃખ દેખાતું નથી, સાલો રહે છે પોતાના બંગલામાં, રહે છે, ગાડીઓ છે, નોકર છે, ચાકર છે, પેઢી છે, કારખાના છે, સ્ટાફ છે, છતાંય દુઃખી. ક્લેશ અભ્યંતર ચિત્તની અંદર અશાંતિ છે. અને અશાંતસ્ય કુત સુખમ, જે અશાંત છે એને જગતનો કોઈ પણ સાધન હોય એને સુખ ન આપી શકે. ચક્રવર્તીની સંપત્તિ પણ જે અભ્યંતર અશાંતિ જેને છે એને બાહ્ય કોઈ સાધનો સુખકારી નીવડી શકે નહીં. સર્વ ક્લેશ, આવી પ્રકારના ક્લેશમય સંસાર, સર્વ દુઃખ, અનંત અને એકાંત દુઃખમય સંસાર, એનાથી મુક્ત થવું એનું નામ જ મોક્ષ. મારે છૂટવું છે, મારે મોક્ષ જોઈએ છે, પણ ભાઈ સેનાથી તારે છૂટવું છે, કોનાથી છૂટવું છે? એક જ વાત કહી શકાતું નથી, કેટલા કેટલા વર્ણન કરું, આનાથી છૂટવું, આનાથી છૂટવું, આનાથી છૂટવું, આ બધી ઉપાધિઓના, આ બધા દુઃખના આ ક્લેશ અગણિત અને અનંત છે. મારે છૂટવું છે તો એક જ શબ્દ જ્ઞાનીએ વાપરો, મારે સંસારથી છૂટવું છે. એમાં સર્વ ક્લેશ અને સર્વ દુઃખ જેની અંદર સમાવિષ્ટ છે એવું જો કોઈ સ્વરૂપ હોય તો તે સંસાર છે. એકાંતે ભડકે બળતો છે, એકાંતે અશાતાકારક છે. તો જ્યારે વાત આવે છે કે મુક્ત થવું છે, તો આ જીવને સેનાથી મુક્ત થવું છે? સંસારથી મુક્ત થવું છે. કારણ કે કયા ક્લેશથી મુક્ત થવું છે તો કયા ગણાવું, શું સંભાળું ને શું ભૂલું, આવા અગણિત અસંખ્ય અને અનંત ક્લેશ અને અનંત દુઃખ, પ્રભુ આ કથની મારે કેવી કેવી રીતે. માટે એક જ શબ્દમાં હું મારી તમામ પીડા, મારી તમામ વ્યથા જો વ્યક્ત કરવી હોય તો પ્રભુ મારે સંસારથી છૂટવું છે. એમાં બધું આવી ગયું, તમામ પ્રકારના દુઃખ આવી ગયા, બાહ્ય પ્રગટ દુઃખો અને તમામ પ્રકારના અભ્યંતર ક્લેશ આવી ગયા, જે દુઃખ કોઈને વ્યક્ત કરી શકાય નહીં, કહી શકાય નહીં અને સહ્ય પણ ન થાય, સહન પણ ન થઈ શકે, કહેવાય નહીં અને સેવાય નહીં. એનો ઉપાય શું સાહેબ? સર્વ ક્લેશ અને સર્વ દુઃખ, આ બધી વાત અનંતની છે, ક્યાંય ગણતરીમાં આવી શકે એમ નથી. તો ઉપાય કેટલા કરવા પડે મારે આ બધાથી મુક્ત થવું હોય તો? કેટલા ઉપાય કરું ત્યારે હું આ બધામાંથી મુક્ત થઉં? તો કે એક, મુશ્કેલી અનંત, સમસ્યા અનંત, ઉકેલ એક. એક આત્મજ્ઞાન છે, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અહીંયા એક શબ્દ મૂક્યો કૃપાળુદેવે, માત્ર આત્મજ્ઞાન ન મૂક્યું. અને દુઃખમાં સર્વ મૂક્યા, ક્લેશમાં સર્વ મૂક્યો શબ્દ, સર્વ દુઃખ સર્વ ક્લેશ. કારણ કે શું કેવું, કેને કયું હોય, કેને કયું હોય, કોકનું બાકી રહી જાય તો જ્ઞાની પુરુષ કે મારે ક્યાં ગણતરી કરવી. તો સર્વ ક્લેશ અને સર્વ દુઃખ, અને એનાથી મુક્ત થવું હોય તો ઉપાય કેટલા? એક જ, એક આત્મજ્ઞાન છે. કેવી સચોટ વાત છે, કેવો સચોટ ઉપાય છે. જીવ વિચાર કરતો નથી ને, એ સંસારના ક્લેશનો એટલો બધો વિચાર કરે છે, એ સંસારના દુઃખનો એટલો બધો વિચાર કરે છે, એ દુઃખ મટાડવા માટે પ્રયત્ન કરે છે, એ ક્લેશથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. પણ આ તો સર્વ એટલે અનંત છે, કેદી નવરો થાય? એક એક ગણી ગણીને તું આ બધું કરવા બેસીશ તો કેદી થાય? એક જ વિચાર આવે કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખનું મૂળ તો સંસાર છે. જન્મ જરાને મૃત્યુ સર્વ દુઃખના હેતુ, કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અણહેતુ. આ અનંત દુઃખનું કારણ એક જ છે. જન્મ જરા મૃત્યુના દુઃખ કેટલા ગણવા, એ બધાનો હેતુ છે આ. કારણ બે કીધા અને ઉપાય એક કીધો. અનંત દુઃખ જન્મના, અનંત દુઃખ જરાના, અનંત દુઃખ મૃત્યુના. અને આ ચક્કર ચાલુ ને ચાલુ, એટલે અનંતનું ચક્ર, અનંતનું પરિભ્રમણ. ભવનું ચક્ર ચાલુ, પરિભ્રમણનું ચક્ર ચાલુ, અને આ એની સાથે અનંત ચાલુ, જન્મ જરા ને મૃત્યુ ચાલે જ કરે. એના કારણ બે, રાગ ને, ઉપાય એક, આત્મજ્ઞાન. હવે અત્યારે જીવ શું કરે છે? ઓલા બે કારણો ઉપર કામ કરે છે, સંસારના દુઃખ અને ક્લેશ મટાડવા બે કારણોથી કામ કરે. કોઈના ઉપર રાગ કરે, કોઈના ઉપર દ્વેષ કરે. કોઈ પરિસ્થિતિ એને ગમે, કોઈ ન ગમે. કોઈમાં પ્રીતિ કરે, કોઈમાં અપ્રીતિ કરે. કોઈમાં ઇષ્ટ બુદ્ધિની ભાવના રાખે, કોઈમાં અનિષ્ટ બુદ્ધિની ભાવના રાખે. કોઈમાં રતિ કરે, કોઈમાં અરતિ કરે. કોઈમાં ગમો કરે, કોઈમાં અણગમો કરે. પણ ભાઈ, બધા બે કારણ છે. આ બધા અનંત દુઃખના બે કારણો છે, રાગ અને દ્વેષ. ઉપાય તો એક જ છે, ઉપાય એક જ છે. સાહેબ, આવો સરસ એક જ ઉપાય તો કયો ને, અમે આ બધામાંથી છૂટીએ, બધી ઝંઝટમાંથી. આવો એક ઉપાય તો અમારા લક્ષ્યમાં હજુ આવ્યું નથી ક્યારે. તો કે લોક તને કહીએ, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આત્મજ્ઞાનનો ઉપાય, પણ અમારા વિચારથી તો આ રાગ દ્વેષ જ થાય છે, અને અમારા વિચારથી તો આ દુઃખની પરંપરા જ ઉત્પન્ન થાય છે. અમે તો એવા અવળા છીએ કે જે વિચાર કરે ને, અહીંયા કંઈક ને કંઈક સમસ્યા જ ઊભી કરે. ઘણા લોકોની ટેવ હોય, એ જેટલું વિચારે ને એટલા પ્રોબ્લેમ ઊભા કરે, સોલ્યુશન નહીં. એ જેટલું એટલે આને ન પૂછવું સારું, એને કે તું શાંત રહે. ઘણી વાર કહેવું પડે કે તું એક શાંત રહે ને, તો ઘણું બંધ થઈ જાય બધું. કારણ કે એવી અવળી મતીનો હોય કે જે વિચાર કરે એમાં પ્રોબ્લેમ જ ઊભા થાય. ભોમાંથી ભાલા નીકળે એમ આના વિચારમાંથી સમસ્યા ઊભી થાય. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તો સાહેબ શું વાંધો છે, અમારું વિચાર તો છે કે નહીં? તો કે ના નથી. બસ અહીંયા આપણને ઝાટકો લાગે છે કે આટલો આટલો વિચાર અમે કરીએ, આટલી અમારી પ્રગતિ થઈ, આટલા અમે આગળ વધ્યા, આ શું બધું વિચાર વિના થયું છે. જ્ઞાની પુરુષ કહે છે કે અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. અસત્સંગ, તારો જે સંગ છે સંસારમાં, સંસારમાં જીવનું સ્વરૂપ સંગી છે. સંબંધના જગતમાં જીવતો જીવ છે, સંયોગોની સાથે જીવતો જીવ છે, એ અસંગી નથી, સંગી છે. એને સંગ છે, સંયોગોનો સંગ છે, સંબંધોનો સંગ છે. આ બધો અસત્સંગ અસંગ છે, અસત્સંગ છે, અસત્સંગ છે. અને એને જીવનમાં જે કાંઈ એની ક્રિયાકલાપ ચાલે છે, વ્યવહાર ચાલે છે, સંગ પ્રસંગ ઊભા થાય છે જે એને જીવનમાં, બાળપણથી માંડીને વૃદ્ધત્વ સુધી, આજીવિકાથી માંડીને સુખ સાધનની સામગ્રી સુધીના બધા પ્રસંગો એ અસત પ્રસંગ છે. અસત પ્રસંગ અને અસત્સંગ, એવો સંગ કે જેમાંથી સતની પ્રાપ્તિ થઈ શકે નહીં, સતનું ઓળખાણ થઈ શકે નહીં. અને અસત પ્રસંગ, ગમે તેટલા પ્રસંગ એ ઉજવે, કરે, માણે, ભોગવે, ઊભા કરે, પણ એમાંથી ક્યાંય આત્મા મળે નહીં, સત પ્રાપ્ત થાય નહીં, મિથ્યાત્વ જ દ્રઢ થાય, અવગુણો જ દ્રઢ થાય, ક્યાંયથી સતની શ્રદ્ધા ન થાય. તો અસત્સંગ આ જીવનું સ્વરૂપ, સંસારી એટલે સતત અસત્સંગ જેને છે તે, અને અસત પ્રસંગમાં જે જીવન વિતાવી રહ્યો છે તે, આજે મેં આ કર્યું, આજે મેં આ કર્યું, આટલું આખા જીવનની ઘટમાળમાં અનંતા અનંત એના પ્રસંગો થયા છે, બધા અસત પ્રસંગ છે. એમાં ક્યાંય એને સતની પ્રાપ્તિ સુલભ થાય એવો પ્રસંગ બહુ વિરલ જજ હોય, ભાગ્ય જ હોય છે. એનો સંગ પણ ચારે બાજુ જોઈએ, મારે આની ઓળખાણ, મને આની ઓળખાણ, મારે આવા ભાઈબંધ, મારે આટલો દોસ્તાર, મારું આ સર્કલ, ગ્લોબલ માણસ હશે, યુનિવર્સલ હશે, પણ એમાંથી ક્યાંય એને સતની પ્રાપ્તિ થાય એવો એકેય સોર્સ નથી. બધેથી એનું અહમ પુષ્ટ થાય, અભિમાન પુષ્ટ થાય, એનું દેખાતું કર્મકૃત વ્યક્તિત્વ એ મજબૂત થાય, અને એમાં એના કષાયો પ્રબળ બને, એ સિવાય બીજું કોઈ સંગનો લાભ આ જીવને હજુ થયો નથી. અસત્સંગ, અને આને કારણે એનું વિચાર બળ પ્રવર્તતું નથી. એની પાસે વિચાર બળ છે કેમ કે સંગની છે. માત્ર પાંચ ઇન્દ્રિય તો પશુને પણ હોય છે, માછલા, ઘોડા, ગાય, કૂતરા, આ બધા પાંચ ઇન્દ્રિય વાળા જ છે, પણ સંગની પણ વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પાણી કલ્યાણને સર્વશ્રેષ્ઠ અધિકારી છે. પત્રાંક 436માં પ્રભુએ કહ્યું, જેની પાસે વાચા છે અને વિચાર શક્તિ છે, વિચાર શક્તિથી વિચારીને વાચાથી કોઈની પાસેથી આદાન પ્રદાન વિનિયોગ કરીને સત્પુરુષના વચનને ગ્રહણ કરી શકે, સત્સંગમાં જઈ શકે. જો વાચા ન હોય તો સત્સંગ શું કરશે, અને વિચાર ન હોય તોય શું કરશે. આવો મનુષ્ય પ્રાણી કલ્યાણનો સર્વશ્રેષ્ઠ અધિકારી છે. પોતાને પોતાની મૂલ્યતા સેમા છે એનું જ ભાન નથી, કે ખરેખર મારી મહાનતા સેમા છે, કે આ મારી વાચા અને વિચાર શક્તિ એવું વિચાર બળ મારામાં પ્રવર્તી શકે છે કે જે વિચાર બળથી આત્મજ્ઞાન થઈ શકે. અન્ય યોનિમાં, અન્ય દેહમાં, અન્ય ગતિમાં આવો અવસર પ્રાપ્ત નહોતો, આ અવસર પ્રાપ્ત થયો છે કે જેમાં મારી પાસે આજે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે. તો સત્સંગ એ કરી શકે, અને એ વિચાર બળ જો સત્સંગ અને સત્પ્રસંગથી કરે તો એનું વિચાર બળ પ્રવર્તી શકે, અને જો વિચાર બળ પ્રવર્તી શકે તો આ આત્મા અનંત જ્ઞાનનો ધણી છે. એનું એ જ્ઞાન ખુલવાનું દ્વાર એનો વિચાર છે, અને એ દ્વાર બંધ છે તો અવિચાર પણ એટલો જ કરી શકે. જો અવિચાર પણ મનુષ્ય સિવાય કોઈ કરી શકતો નથી. જબરજસ્ત કરી શકે, પ્રાણીઓ શું કરશે બીજા? અવિચાર, આખી સૃષ્ટિનો પ્રલય અને સર્વનાશના વિચાર પ્રાણી કરવું હોય તો કોણ કરી શકે? મનુષ્ય કરી શકે કે પશુઓ કરી શકે? આપણને નામ અવિચારનું બળ પણ એનું ઘણું છે. અને ઘણીવાર આપણે આપણા અવિચાર બળને જ આપણી હેસિયત માનીએ છીએ કે મારા જેવો કોઈ નહીં. શું તારામાં શક્તિ છે અવિચાર કરવાની? સત તો પ્રગટાવી શકતો નથી, સત તો પ્રગટતું નથી. અને શું પ્રગટે છે? તો વિષય કસાયના સહારા ઉપર અવિચારનું જોર પ્રવર્તે છે. એમાં સંસાર વધતો જાય, સંસાર મજબૂત થતો જાય, સંસાર દ્રઢ થાય, સંસાર પ્રબળ થાય. બસ મને કોઈ પહોંચી ન શકે આમ ફાંકા મારતો ફરતો હોય. આ બધું અવિચારનું સર્જન તો બહુ મોટું છે. જ્ઞાની કે છે, અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. આ અમે કહીએ છીએ કે વિચાર હોવા છતાં, વિચારની ક્ષમતા હોવા છતાં, અનંત જ્ઞાનનો ધણી હોવા છતાં, સિદ્ધ સ્વરૂપ એવી શક્તિ એનામાં હોવા છતાં એનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. અમને કોઈ શંકા નથી. આ લખનાર કોણ લખે છે? જ્ઞાની લખે છે. કે અમને શંકા નથી કે જીવમાં વિચાર છે, વિચાર બળ પણ છે. કેવું છે?
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ.
બધા જ જીવો સિદ્ધ સમાન છે. કેટલી વિચાર બળ છે? સિદ્ધ સમાન. હમણાં સરસ ધૂન ચાલતી હતી, જો પદ તાકો વો પદ મેરો. પ્રભુ જેવી સામર્થ્ય, જેવી તાકાત, જેવી ક્ષમતા, જેવું બળ તારી પાસે છે એવું જ મારામાં છે. દ્રવ્યથી, દ્રવ્યના ગુણથી, દ્રવ્યની શક્તિથી, દ્રવ્યની સત્તાથી, દ્રવ્યના ધર્મથી હું ને તું જુદા નથી. કોઈ ભેદભાવ નથી. તારામાં અધિક છે ને મારામાં ઊણું છે એવું નથી. પણ મારું વિચાર બળ પ્રવર્તતું નથી, અને તે તારું વિચાર પ્રવર્તાવીને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે, અને હું સંસારમાંથી ખસી શકતો નથી. વિચાર બળ પ્રવર્તતું નથી એમાં શંકા નથી. જ્ઞાની કે છે, વિચાર બળ ન હોય તો બરોબર છે, છે અને નથી પ્રવર્તતું. આપણે જ્યારે ઉપાયની વાત કરીએ ત્યારે જે કરી શકીએ છીએ આપણે કરતા નથી. જે સમજે તે થાય, તો આપણો દોષ શું? સમજ નથી. હોવા છતાં સમજતા નથી. અને અહીંયાથી શરૂ થયું,
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન.
બસ સમજો નહીં. અભાવ નથી વિચાર બળનો, અભાવ નથી જ્ઞાનનો, અભાવ નથી. સમજો નહીં. આ સમજ્યા વિના આ સર્વ ક્લેશ અને સર્વ દુઃખ ઉભા જ છે. પામ્યો દુઃખ અનંત, વ્યક્ત કે અવ્યક્ત, પ્રગટ કે છુપા, અપ્રગટ. અનંત દુઃખ સિવાય કાંઈ નથી. સંસારનો સાર અનંત શોકમય, અનંત દુઃખમય. આ સંસારનો સાર છે, આ સંસારનું સ્વરૂપ છે. અને કેવળ એનું કારણ તું સમજ્યો નથી, એટલું જ. અને ન સમજવાનું કારણ કીધું કે તું સમજી શકે, જે સમજે તે થાય. તો સમજી શકાય એનો મતલબ કેમ સમજી શકાય? તો કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. આ સત્સંગ છે, આ સત્પ્રસંગ છે. સદગુરુની આજ્ઞાનું વિચારવું એ સત્સંગ છે, અને એ પ્રવર્તન કરવું આ સત્પ્રસંગ છે. એક એક પ્રસંગ જીવનમાં સદગુરુ આજ્ઞા અને જીનની દશા એને નિમિત્ત બનાવીને આપણું પ્રવર્તન થાય તો સમજાય, અને જો સમજાય તો સિદ્ધ થવાય, અને જો સિદ્ધ થવાય તો સર્વ દુઃખ સર્વ ક્લેશથી મુક્ત થવાય. આને જ આપણે મોક્ષ કહીએ છીએ. જ્ઞાની કહે છે અમને શંકા નથી, કિંચિત માત્ર શંકા નથી. સાહેબ તમે જનરલ સ્ટેટમેન્ટ કરતા હશો, તમને શંકા નથી એટલે કોકમાં એવું તમે જોયું હશે, તમને મેળા હશે. ના, બધાની વાત કરે, અને થોડી ઘણી શંકા એવું નહીં, કિંચિત માત્ર પણ શંકા. શું, શેની બાબતમાં શંકા નથી જ્ઞાનીને આપણા વિશે? જ્ઞાની નિશંક છે આપણા વિશે કે આનું વિચાર બળ પ્રવર્તતું નથી. આ વિચારશીલ છે, જગતમાં પોતાને ઇન્ટેલિજન્ટ કેવડાવે. અમે બુદ્ધિજીવી છીએ, એમાં જો વિદેશથી આવ્યો તો મરાણા, એ એમ જ સમજે છે કે અમે બુદ્ધિનો ઇજારો તો જાણે અમારા બાપનો જ છે, જાણે બીજા બધા તો બેવકૂફ જગતમાં છે. આ બુદ્ધિજીવીઓ, એને ભગવાન કહે છે કે તારી બુદ્ધિનો એક અંશ પણ અટકી પણ પ્રવર્તન છે નહીં. એમાં અમને જરાય આ આપણને ઓળખે છે, રોમે રોમથી સાંગો પાંગથી ઓળખે છે, નસે નસથી ઓળખે છે કે તારું વિચાર બળ પ્રવર્તતું નથી. અને એનું એકમાત્ર કારણ જો હોય તો તારો અસત્સંગ અને અસત્પ્રસંગ, કે જેમાં વિચાર બળ પ્રવર્તવાનો કોઈ ચાન્સ નથી, કોઈ તક નથી, કોઈ અવસર જ નથી. જે પ્રવૃત્તિમાં તું પડ્યો છું એ કલ્યાણનો માર્ગ નથી, એમાંથી કલ્યાણની દિશા પણ ન મળે. માર્ગ તો ન મળે, દિશા પણ ન મળે. તો સાહેબ શું કરવું હવે? વિચાર છે અને છતાં વિચાર બળ પ્રવર્તતું નથી, અને દુઃખ અને ક્લેશથી મુક્ત થવું છે. સાહેબ હવે અમે તો કઈ અમારી મતિ ચાલતી નથી. હવે એ કહે છે કે અમારું યોગ બળ પ્રવર્તતું નથી, માન્ય, આપનું તો પ્રવર્તે છે ને, તો તમે અમને કયો, અમારે શું કરવું? અમારું વિચાર બળ તો નથી. સરસ વાત, કૃપાળુ દેવ તો એવી શૈલી મૂકે, ક્યાંક આપણને સામે મૂકી દે, તારો આ પ્રશ્ન છે, અને ક્યાંક આપણો પ્રશ્ન પોતે ઉપાડી લે. એમ અમે તારું વિચાર બળ પ્રવર્તતું નથી, તો હવે અમે તને કહીએ છીએ કે આ વિચાર બળ કેમ પ્રવર્તે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. આ જેટલું જીવનમાં આપણે કરીએ છીએ ને પ્રવૃત્તિ બધી, એને આરંભ કહેવાય. જૈન દર્શનમાં એને શું કહે? આરંભ સમારંભ, સમારંભ અને સમારંભ, ઈચ્છા થવી અને પછી પ્રત્યક્ષ પ્રયોગ થવો. તો આરંભ પરિગ્રહ ખાવા પીવાના, ઘરના, ઓફિસના, ધંધાના, કામકાજના બધા આરંભ છે. અને એ આરંભથી શું, કંઈ ને કંઈ મેળવવું. આરંભ શું કામ કરીએ છીએ? કંઈ ને કંઈ મેળવવું છે, પરિગ્રહ. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. આ બધા પ્રસંગો એવા છે કે જેમાંથી સતની પ્રાપ્તિ થાય નહીં. મેં એક ઓફિસ કરીને બીજી બ્રાન્ચ ખોલું તો સતની પ્રાપ્તિ થાય? મારી પાસે એક મકાન અને બીજો હમણાં એક ફ્લેટ લઈ લીધો છે, સસ્તો મળતો તો આપણે જરાક એક સોદો પાડ્યો. સતની પ્રાપ્તિ થાય, પ્રસંગ વધ્યા તારા. હવે નક્કી કર્યું છે કે આ પ્રકારનું આમ કરવું તેમ કરવું. એક ગાડી લીધી, આ સ્કૂટર કાઢી નાખ્યું, એક બીજી જગ્યાએ પણ આપણે જગ્યા લઈ લીધી છે. આ બધા જે કંઈ આરંભ, કેટલા આરંભ, કેટલા એને જિંદગીના અંત સુધી આરંભનો અંત ન આવે. આપણે કે ભાઈ હવે તો પગવાડીને બે, અહીં આમ કરવું હતું, અહીંયા આ કર્યું, અહીંયા આટલી એફડી કઢાવી છે, આ પોલીસે લઈ લીધી છે, અહીંયા પણ સરકારની જે યોજના આવે અને મફતમાં જે મળતું હોય, આખો દી એનો પરિશ્રમ શું ચાલે, છાપાની લાઈનો વાંચતો વાંચતો, અહીંયા શું થાય, અહીંયા શું થાય, અહીંથી શાક સસ્તું મળે છે ત્યાં દોડે, અહીંથી તેલ સસ્તું મળે ત્યાં દોડે. અને કાંઈ કોઈ આરંભ પરિગ્રહ, આ અનંત યાત્રા છે. એ ક્યારેય અત્યારે તારે કાંઈ નથી કરવું એવું ખરું? લે તો મને કંટાળો આવે. 5 મિનિટ એને બેસવાનો, આરંભ વિના જીવ જીવી શકતો નથી. અને આરંભનું એટ્રેક્શન છે પરિગ્રહ. જ્યારે જ્યારે લોભ વૃત્તિ જાગે છે કોઈને કોઈ પદાર્થની, કોઈને કોઈ સંયોગની, અને એમાંથી આનાથી હું સુખી થઈશ, આનાથી મને શાંતિ મળશે, આનાથી મારું સુખ વધશે, આનાથી મારી ભવિષ્યની સુરક્ષા વધશે, આવા સૂક્ષ્મ અનેક પ્રકારના વિકલ્પો એને જ્યારે જાગે ત્યારે આરંભની પ્રવૃત્તિ સાથોસાથ કર્યા કરે. અને આ બધા અસત પ્રસંગ છે, કેમ કે આ એકે જીવને સાતા પમાડવા, શાંતિ પમાડવા, સમાધિ પમાડવા સમર્થ નથી. આ બધા અસત પ્રસંગ છે. જેટલું જેટલું આપણે આપણે બાયોડેટામાં વર્ણવીએ ને, મેં આ કર્યું, પછી આ કર્યું, પછી આટલા વર અહીંયા ગયો, પછી આટલું આ કર્યું, આ બધી એચિવમેન્ટ, લાઈફ ટાઈમ એચિવમેન્ટ, એ બધી અસત પ્રસંગની યાદી થઈ કે સત્પ્રસંગની? અસત પ્રસંગની. આ અસત પ્રસંગ એને જો તારે ઘટાડવા હોય તો આરંભ સમારંભ ઓછા કર. કે ભાઈ જે છે એ ચાલે છે, નાની મોટી પ્રવૃત્તિ જીવન જીવવા માટે કરીએ છીએ, પણ નો એક્સપાન્શન, નો એક્સટેન્શન, કંઈ વધારવાની બહુ ભાવના નથી. કંઈ આમ કરીને આટલા ચાન્સ છે, આટલો આ છે, જે ચાન્સ હોય મારે કોઈ વધારે ચાન્સ લઈને કરવું છે શું? ક્યાં બાંધી જવું છે? પણ આ તો નિવૃત્ત થાય તો નવરો નો બેહો, તો એનો પગ ઘરમાંનો હોય. કારણ આરંભ ઘટતો નથી, કારણ પરિગ્રહ નથી ઘટતો. લોભ દ્રષ્ટિ છે ને જે સંસારમાંથી, કંઈક અહીંથી સુખ મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, સુખ આત્મામાં છે એ ભૂલી ગયો છે. એટલો તો એનો વિચાર બળ પ્રવર્તતું નથી. અલ્પત્વ કર, પહેલી વાત. વિચાર બળ ન પ્રવર્તવાનું કારણ અસત પ્રસંગ, તો આરંભ અને પરિગ્રહનું અલ્પત્વ કર, તો તને અસત પ્રસંગનું અલ્પત્વ થશે. બીજું, અસત્સંગ, તો સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સીધો વિસંગ, અસત્સંગ. સંસારમાં જ્યારે જ્યારે જેની જેને કોઈના સંગમાં જીવીએ છીએ, સંગી જીવન છે, તો એ બધો અસત. અહીંયાથી થોડો સમય મોકળાશ મેળવીને તું સત્સંગ મારે, કે જ્યાં સત્પુરુષનું સાનિધ્ય છે, સત્પુરુષનો સમાગમ છે, અથવા સત્પુરુષના બોધની વાંચના છે, અથવા સતને પ્રાપ્ત કરવાને ઈચ્છનાર એવા જિજ્ઞાસુઓ, મુમુક્ષુ, સાધકો જ્યાં ભેગા થયા છે, અને જ્યાં બધી જ વિચારણા, બધી તમામ પ્રવૃત્તિનું એકમાત્ર લક્ષ્ય સતને ઓળખવું, સતની પ્રાપ્તિ કરવી, સતની સાધના કરવી અને સતની સિદ્ધિ કરવી, આ એક લક્ષ્ય છે સત્સંગનો. આત્માનો પરિચય કરવો, આત્માને ઓળખવો, આત્માને સાધના કરવી, આત્માને પ્રાપ્ત કરવો, આ સત્સંગ છે. એમાં સત્પુરુષ છે, સત્શાસ્ત્રો છે, સત જિજ્ઞાસુઓ છે. આ ત્રણનો જે અહીંયા યોગ મળે છે એ સત્સંગ છે. સત્પુરુષના વચનો એના સાનિધ્યમાં એ સત્સંગ છે. શાસ્ત્રો બધા એ સત્સંગ છે. ચર્ચા વાર્તા જિજ્ઞાસુઓ ભેગા થાય એ સત્સંગ છે. પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈને કહ્યું કે તમે મળો એ સત્સંગ છે, અને એમાં અમે અસંગતા અનુભવીએ છીએ. આ સત્સંગ એ અસંગતાનું સ્વરૂપ છે, આત્માના શુદ્ધ સ્વરૂપ લઈ જાય છે. અમે સત્સંગમાં આવીએ છીએ ત્યારે અમારું સંસારી સ્વરૂપ, સંગી સ્વરૂપ, સંબંધોનું સ્વરૂપ, સંયોગોનું સ્વરૂપ સમાપ્ત થઈ જાય છે. અમને યાદ નથી આવતું કોઈનો સંગ, કોઈનો સંબંધ. અમે જ્યારે સત્સંગમાં બેસીએ છીએ અને સત્સંગમાં રુચિ લઈએ છીએ ત્યારે અમને આ કોઈ વસ્તુ યાદ નથી આવતી. ભલે બહાર જઈને બધું યાદ આવે, બોલો આ ભૂલાઈ ગયું, ત્યાં જવાનું છે, આમ થયું તેમ થયું, એ જે સંસારની ઉપાધિ બહાર છે. આ તો લક્ષ્મણ રેખા છે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરો, તમે કોઈ દેરાસરના પ્રાંગણમાં પ્રવેશ કરો, આ બધા સત્સંગના ધામ છે. આની અંદર જીવ અસંગી બની જાય છે, છે સત્સંગમાં પણ ભાવથી અસંગી બની શકે છે. આટલું બળ સત્સંગનું છે. એ સત્સંગ બળવાન હોવો જોઈએ, એ સત્સંગ સાચા અર્થમાં સત્સંગ હોવો જોઈએ, કે જ્યાં કોઈ લૌકિક વાતને લેશ માત્ર પણ સ્થાન નથી, સંસાર સંબંધી કોઈ વાતને અંશ માત્ર પણ એનું મહત્વ નથી. આ સત્સંગનું સ્વરૂપ છે, કે જ્યાં સત્પુરુષોના બોધ, જ્યાં કેવળ સત નીતરી રહ્યું હોય, સત્પુરુષના બોધમાંથી, શાસ્ત્રમાંથી શબ્દો નથી નીતરતા. શબ્દો તો કોઈ નવલકથામાંથી નીકળે અને આનાથી વધારે સારા નીકળે, કોઈ કાવ્ય સંગ્રહમાંથી પણ નીકળે એ તો વધારે મજા આવે, કે સૂરજ આમ ઢળતો હતો ને સંધ્યા આમ ચાલી હતી ને ઓલી ઉષા આમ ઉગી ને ઓલી આમ આથમી ગઈ, મજા આવી જાય. જરાક નદી ખડખડ કરતી વહેતી હતી ને સમુદ્રમાં જાતી હતી, રેવા દે ભાઈ હવે, એ બધા શબ્દોનો વેપાર અહીંયા નથી. શાસ્ત્રોમાંથી શબ્દ નથી નીતરતા, સત નીતરી રહ્યું છે. સત્પુરુષ દ્રશ્યમાન થાય છે, આ સત્સંગનું સ્વરૂપ છે. સત જિજ્ઞાસુઓ બેઠા છે એ પણ કોઈ છે દેહધારી આત્માઓ, પણ સતના જિજ્ઞાસુઓ છે. એનું સ્વરૂપ અત્યારે જિજ્ઞાસુનું સ્વરૂપ છે, એટલે એની દશા
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ.
એ જે બેઠા છે એના વિષય કશાયો શાંત થઈ ગયા છે, ઉપસન છે. જેમ સાક્ષાત સત્પુરુષના સમાગમની અંદર ઘાતકી અને હિંસક પ્રાણીઓ પોતાના જન્મગત વેરભાવને ભૂલી અને એના ભાવ ઉપસમ થઈ ગયા હોય, શાંત ભાવે એમ એમ આ સંસારી જીવ છે, કાળ ઝાડ સંસારી છે, રોમે રોમમાં. પણ જ્યાં સત્સંગમાં બેઠો છે ત્યાં એના વિષય કશાયો બધા ઉપસમ છે, શાંત છે. પ્રભુ અત્યારે એ તો ઠરી ગયા છે, નહીવત છે, માત્ર મોક્ષ અભિલાષ. અને કોઈ એનું પ્રગટ સ્વરૂપ હોય સત્સંગમાં જિજ્ઞાસુનું તો એની મોક્ષની અભિલાષા એ વધારે દ્રશ્યમાન છે. એને જાણવું છે સ્વરૂપ શું છે, મુક્તિ શું છે, સુખનું સ્વરૂપ શું છે, આત્મા શું છે. આ મોક્ષ અભિલાષ છે એની, એનો સંવેગ એ ધારવન છે, વેગવંતો છે એનો સંવેગ. ભવે ખેદ એને લાગે છે કે જે સંસારમાં આવી ગયો છું ને જે ભવભ્રમણ શરૂ થયું છે ક્યારથી થયું છે, તો કે અનાદિનું છે. કેટલું કર્યું તો કે અનંત છે, પણ હવે ને જ જોઈતું. એનો એને ખેદ છે, એનો એને અફસોસ છે, એનો એને મહિમા નથી. ઘણીવાર આપણને ખ્યાલ આવે છે કે આપણને સંસારનો મહિમા કેટલો છે, ખેદ કરતા મહિમા. કોઈને પૂછીએ હજી તને ખબર નથી મેં શું શું કર્યું છે, ગાય મેં આટલું કર્યું નહીં, આટલા વખત આટલી ઉંમરે આમ ગયા હતા ને પછી આમ કર્યું હતું, આ બધો મહિમા કેનો ગાયો, તો સત્સંગનો ગાયો કે આત્માનો ગાયો કે સંસારનો ગાયો, ભવનો ગાયો, મુક્તિનો નહીં. મુક્તિ તો ખબર જ નથી હજી, ભવનો ખેદ છે. આ જિજ્ઞાસુ કે છે ભલે આ કદાચ આ ભવની અંદર હું ચક્રવર્તી થયો હોઈશ, રાજા થયો હોઈશ, કરોડાધિપતિ થયો હોઈશ, મને એનું કોઈ અભિમાન નથી અને મને એનો કોઈ આનંદ પણ નથી. મારે એવું પદ હવે મળે તો જોઈતું પણ નથી. હું તો આ બધાથી મુક્તિ માટે બેઠો. ભવનો ખેદ, ભવ વિરહ વરમ દેહી મે દેવી સારમ. હે શાસન દેવી, હે શ્રુત દેવી, જો તું મારા ઉપર પ્રસન્ન હો. 444 ગ્રંથના રચયિતા હરિભદ્રસુરી મહારાજા એ શ્રુત દેવી સરસ્વતીને નમસ્કાર કરતા કહે છે કે તું જો પ્રસન્ન હો કે મેં કંઈક તારી સેવા કરી છે તો મને ભવનો વિરહ દેજે. ભવ વિરહ વરમ દેહી મે દેવી સારમ, મને તો ભવનો વિરહ દેજે. હું તારી પાસે એક જ વસ્તુ માગું છું, હવે મારે ભવ ન જોઈએ, મારે ભવથી મુક્તિ જોઈએ છે. ભવનો ખેદ, ભવે ખેદ અંતરદયા, અંતરદયા પોતાના આત્મ સ્વરૂપની, પોતાના અસ્તિત્વની દયા પ્રગટી છે કે હે જીવ, કેટલા કાળથી તું આ સંસારની ચક્કીમાં પીસાય છે, સંસારની આગમાં સળગી રહ્યો છું, સંસારના રણમાં તું ભૂલો પડ્યો છું, રણમાં રોજડું અટકે ભટકે એમ તું ભટકી રહ્યો છું, ક્યાંય સુખ નથી, ક્યાંય શાંતિ નથી, મૃગજળની જેમ દોટ જ લગાવી છે પણ ક્યાંયથી સાચું સુખ હજુ મળ્યું નથી. આવી દશા છે એને, પોતાના અંતર પર પોતાને પોતાની દયા આવે છે, પોતાની દયા આવે છે કે હે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે. જુઓ અંદરથી ઉદ્ગાર નીકળે કે પ્રભુ મારું અનાદિથી શરૂ થયેલ અનંતનું પરિભ્રમણ હવે સમાપ્ત ક્યારે પામે. એક વાત જ અંદરથી એક જ નીકળે છે, અંતરદયા. આને કહેવાય છે અંતરદયા, પોતાના આત્માની કે આત્મા કેટલા સુખ દુઃખ સહન કરે છે, ગતિ બદલાય છે, યોનિ બદલાય છે, દેહ બદલાય છે, અને આને દુઃખના પ્રકારે બદલાય છે. અને દુઃખ જ મળે છે, પ્રકાર બદલાય છે એટલું જ, બાકી તો દુઃખ જ મળે છે. જેમ કોઈ મજૂર હોય એ એક ખભા ઉપર એક સિમેન્ટની થેલી લઈને જતો હોય, બિચારો થાકી જાય, પછી શું કરે? ડાબા ખભા ઉપર મૂકે. ખભો બદલાય છે, ભાર એને છે. એમ દેહ બદલાય છે, યોની બદલાય છે, ભાવ બદલાય છે, પણ સંસારનો ભાર તો એ નહીં છે. બસ માત્ર સાંત્વન એટલું છે કે અહીંયાથી ઉઠાવીને આ ખભો થાકે એટલે અહીંથી ઉઠાવીને અહીંયા મૂકો. એક ગતિ, બીજી ગતિ, ત્રીજી ગતિ, ચોથી ગતિ, એક દેહ બીજો દેહ ચાલ્યા કરે છે. સાંત્વના એમ મળે છે કે માણા તો ત્યાં પાછો ફરી અનંતના ચક્કરમાં ચડી જાય. શું થશે એ તો ખબર નથી, પણ એટલી તો ખબર છે કે ફરી માણસ થાય એવું કંઈ કર્યું. એક પ્રશ્ન મૂક્યો છે કૃપાળુ દેવે તો, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવચક્ર નો આટો નહીં એ કે ટળ્યો. બસ આટો પૂરો થાય ત્યારે પેલા પૂછ કે ખૂબ પુણ્ય રાશિ ઉપાર્જન કરી અને આ અનંત ભવના ચક્કરમાંથી મનુષ્ય દેહ સુધી પહોંચ્યો, જે મુક્તિનું બારણું ખુલ્યું છે ત્યાં પહોંચ્યો, પણ પૂછી જો કે આટો એકે ઓછો કર્યો અથવા આટો એકે ઓછો થાય એવી કોઈ સુકૃત કર્યા. છાતી ઉપર હાથ મૂકીને આત્મવિશ્વાસથી તું પ્રભુની સમક્ષ કહી શકીશ કે આ ભગવાન, મેં મારા ભવચક્રનો એક આટો ઓછો કર્યો છે, ભલે મારા અનંત ભવ બાકી હોય પણ માઇનસ વન આ મનુષ્ય જન્મ પામીને એટલું મેં કામ કર્યું છે, માઇનસ વન આ પણ કહી શકીએ એવી સ્થિતિમાં આ જીવ નથી. છાતી ઠોકીને કહી શકે એમ નથી. આ કે છે અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. આ જિજ્ઞાસુ જીવ છે, અને આ જિજ્ઞાસુ જીવ સત્સંગમાં જાય, જિજ્ઞાસા સાથે જાય તો, પોતાના સ્ટેટસ માટે જાય તો નહીં. આજે આપણે સત્સંગ કરીએ છીએ પણ સેના માટે? લૌકિક સંજ્ઞા માટે, લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા નહીં. આ જિજ્ઞાસુ જીવ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ. આ જિજ્ઞાસુ જીવને સત્સંગમાં જાય તો બોધ મળે ને, પામે સદગુરુ બોધ. સદગુરુનો બોધ ક્યાં મળે? સત્સંગ સિવાય મળે? સંસારના સંગમાં ન મળે, સત્સંગના શરણમાં મળે કે જ્યાં સદપુરુષનો કાં તો સમાગમ પ્રત્યક્ષ વિદ્યમાન છે અથવા તો સતશાસ્ત્રો વિદ્યમાન છે, એના વચનો વિદ્યમાન છે, અને સત જિજ્ઞાસુઓનો મેળો થયો છે કે જ્યાં વિચાર શક્તિ હોવાને કારણે, વાચા શક્તિ હોવાને કારણે આપણે સતને સમજવા આદાન પ્રદાન કરી શકીએ છીએ. આ જીવ જો કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકતો હોય તો એ શંકા અને સમાધાનથી, પ્રશ્નોત્તરીથી. માટે જગતમાં જેટલું આધ્યાત્મ શ્રેષ્ઠનું સર્જન થયું છે એ બધું શંકા સમાધાનથી જ થયું છે. પછી એ ગીતા હોય, અષ્ટવક્ર ગીતા હોય, કે કોઈ પણ પ્રકારની આત્મગીતા હોય, કૃપાળુ દેવે લખી છે આત્મસિદ્ધિ એ આત્મગીતા છે, કોઈ પણ ગીતા હોય, કપિલ ગીતા કહો, ભગવદ્ ગીતા કહો, અષ્ટાવક્ર ગીતા કહો, અવધૂત ગીતા કહો, આ બધાનું સ્વરૂપ જોઈ લેજો. 14 પ્રકારની ગીતા મુખ્ય છે, બાકી તો ગીતા અનંત પ્રકારની છે. અધ્યાત્મની અંદર ગીતા ઘણી છે, આપણને પરિચય ઓછો એટલે આપણું તો કૂપ મંડુક જ્ઞાન, એટલે એક ગીતા સાંભળતા હતા એમાં બીજી સાંભળી બે ખબર પડી, એથી વધારે આપણને કાંઈ ખબર નથી. આ બધા ગીતાનું સ્વરૂપ પ્રશ્ન અને ઉત્તર. કોઈ જ્ઞાની પુરુષની સમીપે કોઈ જિજ્ઞાસુ શિષ્ય જેને પૂછે અથા તો તત્વ જિજ્ઞાસા, ભંતે અથા તો ધર્મ જિજ્ઞાસા, ભંતે અથા તો ધર્મ જિજ્ઞાસા. બસ આ જિજ્ઞાસા એટલે પેલા ગુરુ જ્ઞાની સત્પુરુષ એકે વત્સ કરીને બોધ શરૂ થાય. વળી કોઈ પ્રશ્ન આવે, વળી વત્સ કરીને બોધ શરૂ થાય. આખો માર્ગ શંકા સમાધાનનો છે, પ્રશ્ન ઉત્તરનો છે. સત્સંગની અંદર આ જિજ્ઞાસુ છે એ સત્સંગ છે એનો મેળો, કારણ શંકા સમાધાનનો ત્યાં સ્કોપ છે. એની માત્ર વિચાર શ્રવણ શક્તિ કામ નથી કરતી, વિચાર શક્તિ અને વાચા શક્તિનો જ્યાં વિનિમય છે એનું નામ સત્સંગ છે. આવો સત્સંગ કાં સત્પુરુષ બિરાજમાન છે, કાં એના બોધ બિરાજમાન છે. સત્પુરુષના વચનામૃત શાસ્ત્રો, સત્શાસ્ત્રો અને એવા વિચાર કરનાર જિજ્ઞાસુઓ છે. આ સત્સંગનું બળ છે. એ કહે છે સત્સંગનું બળ વધવાથી અસત્સંગનું બળ ઘટે છે. બાકી તો અહીંયાથી જેવા સત્સંગમાંથી ગયો એટલે અસત્સંગ જ છે, પણ સત્સંગનું બળ વધે એટલા પ્રમાણમાં પેલું બળ ઘટે. સત્સંગનું બળ વધે એટલે સંસારના બળ હોવા છતાં એમાં રુચિ ઘટે, એમાં રસ ઘટે, મંદતા થાય કે હવે એમાં બહુ મજા નથી આવતી, ઘરે આવ્યા છીએ પણ મજા નથી આવતી, ફરી કોઈ સત્સંગનો શિબિરનો જો અવકાશ મળે તો ભાગી જઈએ. જો સત્સંગના બળનો આ પ્રભાવ છે. એ સંસારનું બળ 23 કલાકનું હોય અને સત્સંગનું બળ 1 કલાકનું હોય તો 1 કલાકનું બળ 23 કલાકના બળને ભાંગી નાખે. કૃપાળુ દેવે તો શબ્દ મૂક્યો છે કે કમર ઉપર લાકડીનો પ્રહાર થાય એમ સત્સંગથી બોધનો પ્રહાર થાય એને સંસારનું બળ તૂટી જાય. હોય ખરું, કલાક એના વધારે, કલાક આનો સમય ઓછો, પણ આ સમય પાવરફુલ છે. આવો સત્સંગથી તો કહે છે કે અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. પણ સાહેબ, આત્મવિચાર થવાનો અવકાશ જ મળતો નથી. વી હેવ નો ટાઈમ ટુ થિંક અબાઉટ અવર સેલ્સ. અમે દુનિયાની લપમાંથી નવરા પડીએ તો સ્વ તરફ વળીએ ને, અમને સમય જ નથી. અને ઘણા તો કંઈક મરવાનો સમય નથી. તારી એપોઇન્ટમેન્ટ લઈને આવતું હશે મૃત્યુ, મરવાનો સમય નથી. આવ્યો નો ટાઈમ. હું એવા ખોટા ઈમેલ જોતો નથી, હું એવા ફોન ઉપાડતો નથી, હું એવું કાંઈ નથી કરતો, પણ તમારો ફોન હું એમ જે પરિચિત હોય તો જ ઉપાડું, ન ઉપાડું. એટલો ટાઈમ ક્યાં હતો યાર? બહુ સારું, ઘણું સરસ કહેવાય. આટલો સરસ તો સંસારમાં ડૂબો છું. એટલે એને સરસ કહે છે કે બહુ સારું, સત્સંગ ધર્મ આ તમે સ્વાધ્યાય આ સાધના આ બધું શબ્દો સરસ છે, પણ આપણી પાસે સમય નથી. હો, તમારી વાત સાથે હું અસહમત નથી, પણ મારી પાસે સમય નથી. હવે સમય નથી, અવકાશ નથી, તો આત્મવિચાર ક્યાંથી થાય? કુવિચારો એટલા બધા ચાલે છે કે સદવિચારનો અવકાશ નથી. બોલો આ મર્દને, કુવિચાર આડે સદવિચારનો અવકાશ નથી, સુવિચારનો અવકાશ નથી. અસત્સંગનું બળ ઘટે તો તને આત્મવિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે, એટલે થોડોક સમય મળે. એક બે ઘડી એવી તારા જીવનમાં આવે કે જ્યાં તારે કોઈ અન્ય સંસારના કોઈ કામ નથી, કોઈ એપોઇન્ટમેન્ટ નથી, કોઈ આરંભ નથી, બસ માત્ર તને સમય છે. આત્મવિચાર કર, અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન. પણ આત્મવિચાર થાય, અવકાશ મળે તો, આ અવકાશ મળે અને ઘણીવાર અવકાશ મળે ત્યારે આપણે કલ્પનામાં જાય છે, કેમ કે આપણી પાસે સત્સંગનું ભાથું નથી. આત્મવિચાર કરવો કેવી રીતે એ કયોને ખબર છે? આત્મા શું એ જ ખબર નથી, કઈ બલા છે. તો એને અવકાશ મળે તો એને આત્મવિચાર સૂજે નહીં. એ નવરો બેઠો દુકાનના ઓટલા ભાંગે, ગાર્ડનના બાકડા ભાંગે, આવા બધા ભેગા થાય ગમે તે પ્રકારના, પણ એને આત્મવિચારનો શું કાંઈ નથી કરતો, શું કરસ, શું કરું, આવા બધા મારા જેવા સમદુખીએ ભેગા થયા હોય, ભેગા થયા એટલે ઓટલે બેઠા હોય ને, એ અલગ મલકની વાતો જે કાંઈ, અને ઉપદેશ એટલી બધી વાતો કર્યા કે જે વાતોનું કોઈ મહત્વ કે કોઈ મૂલ્ય ન હોય. એ બેઠો બેઠો વિચાર આપે, મનમોહનસિંહે આમ કરવું છે, તારું કોઈ સાંભળવાનું છે કે કોઈ કરવાનું છે. આ પ્રકારનું એને અવકાશ મળે છે ત્યારે આત્મવિચાર એ કરતો નથી, કારણ કે એને ક્યારેય સત્સંગ કર્યો નથી. જો સત્સંગી જીવ હોય અને એને અવકાશ મળે તો એને એમ થાય કે વાહ ટાઈમ મળ્યો છે, અને પોતાને આત્મવિચાર માટે જો લાગી જાય તો ક્યારેક તો સંસારના કામો પણ ભૂલાઈ જાય. સવારના પહોરમાં ઊંઘ ઉડી જાય, રાત લાંબી છે, ઊંઘ આવે જેવું નહીં, પણ પૈણો છે ગધેડાની જેમ આળવેટા કરે છે, ઊભો થઈ જાય અને આત્મવિચારમાં એકાદી સારી સ્તુતિ, એકાદું સારું સ્તોત્ર, એકાદું સારું સ્તવન, એકાદું સારો મંત્ર, બસ ધ્યાન દઈને પ્રભુ સાથે લઈ લગાવીને કરે, ભલે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ નવકાર મંત્રનો જાપ કરે, તો આત્મવિચારનો અવકાશ મળે તો એ આત્મવિચાર એને આત્મજ્ઞાન તરફ દોરી જાય. પણ જેની પાસે આવું ભાથું છે તે કરી શકે, નહીં તો નવરો હોય તો એ કરી શકે નહીં. તો કે છે અવકાશ પ્રાપ્ત થાય છે આત્મવિચાર થવાથી, આત્મજ્ઞાન થાય છે આત્મવિચાર થવાથી, આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાન થાય તો સાહેબ શું થાય? સાહેબ કદાચ થતા થતા ક્યાંક આત્મજ્ઞાન થઈ જાય તો શું થાય? ઘણાને તો એમ થાય મોક્ષ થઈ જાય પછી અમારા ઘરનું શું થાય? મોક્ષ થઈ જાય પછી અમારી FD ડિપોઝિટ મેચ્યોર થાય તેને વટાવવા કોણ જાય? અને એની ચિંતા એટલી બધી હોય, એ બધી ચિંતા એ વિલમાં લખતો જાય, આ એના મનના બડા પાસે બધા. વિલ એટલે શું? એટલે તારું કાંઈ નથી તો એ છે, બસ આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ. આના સંકલ્પ વિકલ્પનું જગત, એનું આયુષ્ય ખૂટે છે એટલે મટે છે એવું નહીં, ત્યાર પછી પણ ચાલુ રાખે છે. એ કહે છે કે આત્મજ્ઞાનથી, આત્મજ્ઞાન થવાથી શું થાય? કૃપાળુ દેવે આ એક લીટીમાં, અડધી લીટીમાં મોક્ષનું સ્વરૂપ આપ્યું છે. મુક્ત એટલે શું? મુક્ત થવું છે ને મારે સર્વ દુઃખથી, સર્વ ક્લેશથી, આ મુક્ત થવું છે. તો કે આત્મજ્ઞાન થવાથી નિજ સ્વભાવ સ્વરૂપ, નિજ સ્વભાવ સ્વરૂપ કેવો છે મારો સ્વભાવ? સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત. મારો સ્વભાવ તો સર્વ ક્લેશ સર્વ દુઃખથી રહિત, એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. જ્ઞાની કહે છે એ વાત કેવળ સત્ય. અને યોગ વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં અમને કિંચિત માત્ર સંશય નથી. કિંચિત માત્ર સંશય નથી કે જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. સેને કારણે? અસત્સંગ અને અસત પ્રસંગ. તમારું જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કોઈ શંકા નથી. અને જો એને આત્મવિચાર, જો એ સત્સંગ વધારે અને અસત્સંગનું બળ ઘટે, તો આત્મવિચારનો અવકાશ થાય થાયને થાય. અને આત્મવિચારનો અવકાશ થાય અને આત્મવિચાર કરે તો આત્મજ્ઞાન પ્રગટ્યા વિના. જેને જેને પ્રગટ્યું છે એને આ જ રીતે પ્રગટ્યું છે, જેને જેને પ્રગટી રહ્યું છે એને આ જ રીતે પ્રગટી રહ્યું, અને જેને જેને ભવિષ્યમાં પ્રગટશે એને આ જ રીતે પ્રગટશે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થ તે તે વ્યવહાર સમંત. બસ ત્રણ કાળની અંદર પરમાર્થનો માર્ગ એક જ છે, આત્મવિચાર કરવાથી આત્મજ્ઞાન થાય. આત્મવિચાર માટે અવકાશ હોવો જોઈએ, અને અવકાશ આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે તો અસત્પ્રસંગનું બળ ઘટે, અને અસત્સંગનું અલ્પત્વ કરે તો સત્સંગનું બળ ઘટે. સત્સંગનું બળ વધારે તો અસત્સંગ નબળો પડે, અને એને વિચારનો અવકાશ પ્રાપ્ત થાય. અવકાશ પ્રાપ્ત થાય તો આત્મવિચારથી આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન થાય તો નિજ સ્વ સ્વભાવ સ્વરૂપ, જે પોતાનો સ્વભાવ છે, શું મારો સ્વભાવ છે?
અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
અદભુત, આ તારો સ્વભાવ, નિજ સ્વભાવ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સ્વરૂપ, જગતની કોઈ તાકાત તને બાધા ન પહોંચાડી શકે, કોઈ અંતરાય ન કરી શકે, કોઈ અડચણ ઊભી ન કરી શકે. ઇનડોમિટેબલ, ઇનવિન્સિબલ, તું અજેય છો, અપરાજિત છો, તારી સત્તા તો સિદ્ધ સમાન છે, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ છો, બુદ્ધ છો. નિશ્ચયથી આ આત્મા અનંત સંસારનું પરિભ્રમણ કરવા છતાં એની દ્રવ્યની શુદ્ધતા હજુ મલિન થઈ નથી. બુદ્ધ છો, તારા જ્ઞાનમાં ક્યાંય વાંધો નથી. જે દી તું સિદ્ધ થાયશ તે દી સર્વજ્ઞ જ થવાનો, કાંઈ અલ્પજ્ઞ તરીકે સિદ્ધ નહીં થા. તારું જ્ઞાન પણ અબાધિત છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. તારી ચૈતન્યતા રોમે રોમની અંદર, પ્રદેશે પ્રદેશની અંદર છે. એક પણ પ્રદેશ જડ થયો નથી કે જડ થવાનો નથી. સાહેબ પણ અનાદિ કાળથી જડની સાથે, જડની સંગાથે જ રહું છું, શરીરના સંયોગમાં રહું છું. બે પાંચ પ્રદેશ તો મારા જડ થઈ જાય ને હવે? નહીં. એક પણ પ્રદેશ, અસંખ્યાત પ્રદેશી આત્મા, એક પણ પ્રદેશ હજુ જડ થયો નથી. ચૈતન્ય ઘન છો તું, પ્રત્યેક જગ્યાએ તારું ચૈતન્ય જીવંત અને જાગૃત છે. ચૈતન્ય ઘન અને સ્વયં જ્યોતિ સુખધામ. સ્વયં જ્યોતિ, તારી આત્મજ્યોતિ જે છે, જ્ઞાનની જ્યોતિ છે, દર્શનની જ્યોતિ છે, આખા જગતને જાણવાનો જે ગુણ છે તારો, એ સ્વયં છે. એ કોઈએ પ્રગટાવવાની જરૂર નથી, એ સ્વયં છે. એને નથી દિવેલની જરૂર, નથી વાટની જરૂર, નથી દિવાસળીની જરૂર, એ સ્વયં પ્રગટે છે. આવરણને દૂર કર એટલે ત્રણ લોકને પ્રકાશિત કરી શકે એવો જળહળતો દીપક અંદર જલતો છે, એવી તારી આત્મજ્યોત છે, સ્વયં જ્યોતિ. સુખ ધામ છે, સુખનું તો ધામ છે. અરે જ્યાંથી સુખ મળે, ઇટ્સ એ ફાઉન્ટન ફોલ ઓફ હેપીનેસ. જેમ ગંગા છે, ગંગોત્રીમાંથી નીકળે છે, એમ જગતમાં જો સુખ હોય તો આત્મામાંથી નીકળે છે. સુખનો સ્વભાવ આત્મા છે, સુખનું સરનામું પણ આત્મા છે, સુખનો સ્ત્રોત આત્મા છે. આત્મા ન હોય તો સુખ ક્યાંયથી મળે નહીં. પદાર્થના ઉપભોગથી સુખ છે, પદાર્થનો ભોગ ભોગવે છે દેહ અને એની ઇન્દ્રિયો, પણ આત્માના અભાવમાં એને સુખની અનુભૂતિ થાય ખરી? આત્મામાં સુખ છે, સુખ. આ તારો નિજ સ્વભાવ છે, જ્ઞાન દર્શન ચારિત્ર શુદ્ધતા બુદ્ધતા સ્વયં જ્યોતિપણું સુખનું ધામ અવ્યાબાદ સ્વરૂપ, આ તારો સ્વભાવ છે. નિજ સ્વભાવ સ્વરૂપ, આ તારા સ્વભાવ રૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. હવે આ તારા સ્વરૂપમાં ક્યાંય ક્લેશને સ્થાન નથી, ક્યાંય દુઃખને સ્થાન નથી, એવું સ્વરૂપ તને પ્રાપ્ત થાય છે. એ વાત કેવળ સત્ય છે. સત્ય લખ્યું તો કઈ વાંધો હતો? એ વાત સત્ય છે, કેવળ સત્ય છે. એટલે આ ધીઝ ઓનલી, આ એક જ સત્ય છે, બાકી કઈ બધું સત્ય નથી. આવો સ્વભાવ છે એ સત્ય છે, બાકીનો આ સિવાયનો જે કઈ સ્વભાવ છે નિજ સ્વભાવ નથી. પરની સાથેનો સંયોગી સ્વભાવ છે એ સત નથી, કેવળ સત્ય છે. અદ્ભુત વાત મૂકી છે. જોઈએ આગળ વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.